વીર સમજ 2501 જેઠ વદ પાંચમ શનિવાર તારીખ 28/6/75 ના દિને પૂજ્ય શ્રી કાનજી સ્વામીનું શ્રી પ્રવચનસાર શાસ્ત્રમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકારમાં ગાથા 140 પર પ્રવચન સળંગ પ્રવચનનો નંબર 178.
నమో నవే సౌ హరియాణం నమో నవే సౌ జాయనం నమో నవే సౌ త్రిపాలవతి శ్రావణం ఓంకారమిందు సంయుక్త నిత్యం జాయంతి యోగిన కామదం ఔషధం చే ఓంకారాయ నమో నమః మంగళం భగవాన్ మంగళం గౌతమోని మంగళం కుంకుందారి ఉజేంద్ర మోసుమంగళం నమస్సుమతి సాధారణ స్వానుభూత్యాస్తి స్వాయ భవాయ సర్వాణ
ટીકા. કોઈ પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી આકાશનો જે પ્રદેશ જેવો છેલ્લો આવશે તે આકાશના પ્રદેશ નિર્ણય પણ બને નહીં.
છેલ્લી લીટી છે ને
આ નહીં બતાવે સાંઈ. ₹139 શરૂ થાય છે ને અને એના પેરેગ્રાફનો છેલ્લો છેલ્લી લીટી એની અરીમિય છે. કોઈ પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી પ્રદેશ આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય પ્રદેશ માત્ર કાળ પદાર્થ વળી આકાશનો જે પ્રદેશ વ્યાપ્ત હોય જેની ઝીણી ધીમેથી સાંભળવું જે પ્રદેશને જયારે પરમાણુ મન ગતિથી અતિક્રમે તે પ્રદેશને કોને આકાશનો પ્રદેશ છે એમાં કાળાનો વ્યાપ છે. હવે એને સિદ્ધ કરવું છે. જરી સૂક્ષ્મ વિષય થોડો હોય સાંભળવું, ન સમજાય એમ ન માનવું. મંદ ગતિથી ત્યારે પ્રદેશ માત્ર અતિક્રમણના પરિમાણમાં બરાબર છે ને. જે કાળ પદાર્થની સૂક્ષ્મ વૃત્તિ સમય એક પ્રદેશ આકાશમાં જે કાળાનું છે એમાં વ્યાપ્ત હવે એમ સિદ્ધ કરે છે કે એક પરમાણુ એક પ્રદેશથી બીજે પ્રદેશ જાય એમાં એક સમયનું માપ આવી જાય છે. તો એ સમય છે એ કાળની પર્યાય છે. સમય કાળ છે ને એની પર્યાય તે કાળ પદાર્થનો પર્યાય છે. જોયું છોટભાઈ? અને આવા તે પર્યાયના પહેલાની તેમજ પછીની વૃત્તિ રૂપે વર્તો એક સમય પહેલો અને પછી બીજો એમાં જે વર્તનું દ્રવ્ય એ જેનું નિત્યત્વ પ્રગટ છે એ કાળ નિત્ય છે. એક સમયમાં પરમાણુ આકાશના પ્રદેશથી બીજા પ્રદેશે મન ગતિથી જાય ત્યાં એક સમયનો માપ આવી જાય છે અને એક સમયનો પર્યાય એને પર્યાય કહે છે અને એ પર્યાય પૂર્વ ને પછીની એને સંદેવાનું દ્રવ્ય નિત્ય છે. ઉત્પન્ન ધ્વંસી પર્યાય એ અવસ્થા છે અને ઉત્પન્ન ધ્વંસી વિનાનું તત્વ જે છે અંદર એ એટલામાં જેટલામાં સમયનું માપ આવ્યું એટલામાં દ્રવ છે. કારણ પર્યાય જે ક્ષેત્રે તેટલામાં દ્રવ છે એટલું દ્રવનું ક્ષેત્ર છે. ભાઈ ચંદુભાઈ એવો પદાર્થ એ દ્રવ છે એ કાળને સિદ્ધ કર્યો છે. ઓહો, જે શ્વેતાંબર માનતા નથી સર્વજ્ઞાની પરમાત્મા કેવળીના કેળાએ તો સંતોએ કાળને માનતા સિદ્ધ કરી વાત. બરાબર. આ રીતે દ્રવ્ય છે. આ રીતે દ્રવ્ય સમય અનુત્પન્ન અવિનશ છે, એ તો પર્યાય ઉત્પન્ન વ્યય થાય છે. દ્રવ તો ધ્રુવ છે અને પર્યાય સમય ઉત્પન્ન ધ્વંસી છે. પર્યાય તો એક સમયમાં ઉત્પન્ન ધ્વંસી નાશ. આ સમય નિરંશ છે, એ સમય નિરંશ છે. કોણ પદાર્થ? આખો કાળ દ્રવ્ય એના ભાગ નથી. પછી કારણ કે જો એમ ન હોય તો આકાશના પ્રદેશનું નિરીક્ષણ બને નહીં. આકાશનો પ્રદેશ પણ એક જ પ્રદેશમાં છે, એમાં એ આખો એક જ દ્રવ્ય છે. એટલામાં એક જ દ્રવ્ય છે. એથી જો એ દ્રવ્ય એક જ રૂપને નિરંશ ન હોય તો આકાશનો પ્રદેશનું નિરીક્ષણ સિદ્ધ થતું નથી. આકાશના પ્રદેશનું નિરંશ પણ પ્રદેશ છે એ બીજો પ્રદેશમાં નથી. આકાશનો એક પ્રદેશ છે એ બીજો પ્રદેશ નથી, નિરંશિત થઈ જાય છે. એ પ્રદેશનો અંશ બીજો છે એમ નથી. આકાશનો એક પ્રદેશ છે એનો બીજો અંશ છે એમ નથી. એમાં એક પર્યાયનું સિદ્ધપણું થયું તો એટલા જ પરિણામ એક કાળદ્રવ છે, તો એટલામાં એક જ આકાશનો પ્રદેશ છે. સમજાણું કાંઈ? હા, આવી વાત છે. વળી એક સમયમાં પરમાણુ લોકનાંત સુધી જતો હોય, હવે સમયના ભાગ નથી પડતા એમ કહેવું છે. બોલો, આકાશના પ્રદેશનો ભાગ ન પડ્યો, એક જ પ્રદેશ ભિન્ન છે. એમાં કાળ દ્રવ્યનો અંશ ભિન્ન છે એ સમયમાં, એટલામાં આ કુંકળ દ્રવ છે. કાળ દ્રવ્ય જુદું છે, એના બે ભાગ પડે છે દ્રવ્યના એમ નથી. એક સમયમાં પરમાણુ લોકના અંત સુધી જતો હોવા છતાં સમયના અંશો પડતા નથી. એક સમયમાં જો બ્રહ્માંડ જાય તો એક સમયનો અસંખ્યમો ભાગ એક પ્રદેશ બીજે પ્રદેશ અસંખ્યમો ત્રીજે એમ કહીને આખો એક અસંખ્ય પ્રદેશ એક સમય એમ ભાગ પડતો નથી. જન્મજી, હા 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 હા, સર્વજ્ઞ સ્વભાવ. આમાં તો સીધી કરું છું કે જેમ પરમાણુ એક સમયમાં આમ જાય છતાં એ સમયના ભાગ નથી, એમ એક સમયની કાળની પર્યાય એક પરમાણુ એક પ્રદેશથી બીજે જતાં જ્યાં કાળનું માપ એટલામાં આવી જાય છે, તેથી તેટલો પર્યાય જેટલો ત્યાં દ્રવ્ય છે એક પ્રદેશમાં જે દ્રવ્ય અખંડ છે એ કાળ દ્રવ્ય બીજે પ્રદેશે છે એમ છે, તેમ પ્રદેશ આકાશનો પણ એકલો સિદ્ધ થઈ જાય છે. એકલા અંશમાં આખું દ્રવ્ય છે એ નિરંશ છે, એ આ પ્રદેશના અંશ નથી. પાછો એ પ્રદેશ છે એનો બીજો ભાગ નથી. જે ગતિ પરિણામ છે તેમાં વિશેષ પ્રકારના અવગા પરિણામ હોય છે. કારણ કે જેમ પરમાણુને ખાસ અવગા પરિણામ હોય છે, એક પરમાણુ હોય ત્યાં અનંતા પરમાણુ રહે એવો પરમાણુમાં અવગા ગુણ છે. આકાશનો છે એ જુદી વાત છે. તેમ પરમાણુને વિશેષ ગતિ પરિણામ હોય છે, તે એક પરમાણુનો કદ જેવડો અનંત પરમાણુનો ખંડ બને છે. એક પરમાણુના પોળાઈ જેટલો અનંત ખંડ છે, અનંત પરમ ખંડ બને તો પણ તે ખંડ પરમાણુનો અનંત અંશ છે. એક પરમાણુ જેટલો ખંડ એમાં અનંતાર કરવો એ કંઈ પરમાણુનો અનંતનો ભાગ સિદ્ધ કરે છે એમ નથી. પરમાણુ પરમાણુ અખંડ સિદ્ધ છે. અહીંયા તો એમ આવ્યું છું કે એ પરમાણુનો એક પ્રદેશમાં અનંત પરમાણુનો ખંડ રહે છતાં એ પરમાણુનો અનંતનો ભાગ ત્યાં છે એમ થતું નથી. પરમાણુ અખંડ પૂર્ણ છે. એક પરમાણુના કદ જેટલો અનંત રજકણનો ખંડ થાય, છતાંય પરમાણુનો અનંત રજકણ છે માટે અનંતનો ભાગ એમ નથી. પરમાણુ અખંડ છે ત્યાં. એમ દરેક પરમાણુ ત્યાં અખંડ છે. એમ પ્રદેશ અખંડ છે, એમાં બીજો ભાગ નથી. એમાં અનંતા પરમાણુ આવે છતાં એમ કાળની એક સમયની પર્યાય અખંડ છે. એટલામાં એનું દ્રવ્ય પણ ત્યાં અખંડ છે. આ જાણનાર કોણ? એ તો ન્યા થાય છે. એ જાણનાર જ્ઞાનની પર્યાય છે. સમજાણું? એ આમ છે ને તેમ છે એ એને ક્યાં ખબર છે? જુદી વાત છે. એ તો પર્યાય નહીં એમ ભેદ પડ્યો. વસ્તુ થી એક અખંડ છે. અહીંયા તો કેવું છે કે એક પરમાણુ એક સમયમાં આમ જાય, છતાં સમયમાં ભેદ નથી. આકાશના એક પ્રદેશમાં અનંત પરમાણુ આવે તેથી એક અંશનો ભેદ નથી. એમ એક પરમાણુના કદ જેટલા અનંત રજકણ થાય તો તેથી પરમાણુનો ભાગ નથી. હા હા હા, સમજાણું? ત્યાં તો એથી વિશેષ વાત તો એ લીધી છે ને રાત્રે, કે એવી એક સમયની પર્યાય અનંત મૂળ છે, ત્રણ કાળના સમયો છે, એનાથી અનંતને ભાગે દ્રવ્યો છે, અને એ દ્રવ્યથી અનંત ગુણો કાળ છે, ત્રણ એનીથી અનંત ગુણો ક્ષેત્ર છે, એનાથી અનંત ગુણો ભાવ છે. ભૂતકાળનો આદિ નથી એટલો કાળ, જેની શરૂઆત નથી એટલો કાળ, એનાથી અનંત ગુણો જીવદ્રવ છે. ત્રણ કાળથી અનંતમય ભાગે છે. હે? અનંત ગુણો જીવદ્રવ, જેનો કાળનો અંત નથી જેનાથી પણ આ જીવની સંખ્યા અનંત ગુણી છે, અને જીવની સંખ્યા અનંત ગુણી કરતા પુદગળની સંખ્યા નહીં હોય, એના કરતા અનુગુણી કાળની સંખ્યા એથી અનુગુણ ક્ષેત્રની, એથી અનંત ગુણા એના ગુણની. એટલે કે એક સમયને એની પર્યાયો એટલી છે કે ક્ષેત્રના પ્રદેશથી અનંત ગુણી પર્યાય છે. એક સમયમાં અનંત ગુણની પર્યાય, એવી એવી પર્યાય ત્રણ કાળની ગણીએ એક દ્રવ્ય અનંત ગુણી કાળના સમયથી અનંત ગુણી થઈ, કાળના સમય જેટલી અનંત ગુણી, જેમ આકાશના પ્રદેશથી અનંત ગુણી પર્યાય, અને એવી જ પર્યાયથી અનંત ગુણી એવડી એમ નહીં, કાળના પરમાણુ જે છે એટલી અનંત ગુણી થઈ. સમજાણું? કાંઈ અને એવો જે આત્મા આવા અનંત ગુણ ને એની અનંતી પર્યાય, એને પ્રતીત કરવા વિકલ્પની તાકાત નથી. આ તો એ સિદ્ધ કરું છું ભાઈ. કેમ કે વિકલ્પ થી અચેતન છે. ચેતનજી સમજાય કે પકડવું વસ્તુ સચ છે. એટલે વ્યવહારનો જે વિકલ્પ છે એનાથી આવા અનંત ગુણરૂપ દ્રવ્ય જેનો અપાર ગુણની સંખ્યા માપ નહીં, કાળનું આય માપ નહીં, આદિનું ભવિષ્યની પછી રાખો, જીવનું માપ નહીં અનંત, એથી અનંત ગુણ પરમાણુ ટીકાવ તેથી ક્ષેત્ર એથી અનંત ગુણી પર્યાય, એક સમય ને અનંત ગુણી પર્યાય એટલે અનંત ગુણ એવા પર્યાય. ઓહો, એવી ત્રણકાળની પર્યાયોનો સમૂહ ગુણ, એવા અનંત ગુણનો સમૂહ જે દ્રવ, એ દ્રવ્યને પ્રતીત કરવા માટે વિકલ્પ કામ ન કરે. એ દ્રવ્યને પ્રતીત કરવામાં, એ દ્રવ્યની જે પર્યાય સામર્થવાળી છે, સમજાણું કાંઈ, એ દ્રવ્યના ગુણને એની જે પર્યાય છે સામર્થવાળી, એક સમયની પર્યાય, એ પર્યાયની તાકાત છે દ્રવ્યગુણને પ્રતીત કરવાની. હે, તાકાત નથી, ચેતનની તાકાત એ છે. આ તો જ્ઞાન પર્યાય છે, આ ભલે એક સમયનો હો. હા હા, સમજાણું કાંઈ, એવો જ વસ્તુનો સ્વભાવ છે. એ પર્યાય એની છે, એ પર્યાયમાં એક સમયની એક પર્યાય, અનંત ગુણને અને એવી અનંતી પર્યાય પોતે પ્રગટ છે તેને, એ બધી પ્રતીતમાં લઈ શકે છે. એ પર્યાયનું એટલું સામર્થ છે, નિર્મળ સમ્યક પર્યાય, નિર્મળ સમ્યક જ્ઞાન એક સમયની પર્યાય, એટલી એની તાકાત છે. આ એવો ઈશ્વર છે, એવા અનંત ગુણનો એક રૂપ, એની પ્રતીત કરવા માટે તું એને સન્મુખ જવું પડે. જે વિમુખ છે, સમજાણું કાંઈ, જેના જે ગુણ છે તેની પર્યાયને તેની સન્મુખ, સન્મુખ થયો એનો અર્થ સ્વીકાર કર્યો, છે એવો સ્વીકાર ત્યારે થાય. હા હા, સમજાણું કાંઈ, અને ત્યારે એને આનંદનો સ્વાદ પણ સાથે આવે, કારણ કે પર્યાયથી પકડવાનું છે, વિકલ્પથી નહીં. અને પર્યાયમાં અનંત ગુણનું એક રૂપ, પ્રતીતમાં આવ્યું એટલે શક્તિના જેટલા અંશો છે ગુણમાં, બધાના અંશો એની વ્યક્ત દિશામાં આવી જાય છે. હા હા, તેથી સમ્યક દર્શનની પર્યાય આટલી તાકાતવાળી છે, એની મોર છાપ આનંદની છે. ટ્રેડમાર્ક એનો આનંદનો છે. હમણાં ઓલા બોલ્યા છે ક્યાંક, નહીં ભક્તિમાં કાંઈક, નહીં ધનજીભાઈ શું ક્યાંક બોલ્યા હતા, આનંદ વિસ્તરે ભક્તિમાં, બધા પૂજામાં ભગવાનની ભક્તિમાં, એ કઈ હમણાં ઓલી હાથ હું ત્યાં હતો ને ત્યાં, હા એ આનંદ વિસ્તરે, એને ખબર નહીં હોય, બોલ્યા નહીં યાર. હા હું ત્યાં દર્શન કરવા ગયો, સાંભળો, સમજો ને, સમજવાનું ધ્યાન રાખો બોલવા કરતા. કઈ ભગવાનની ભક્તિ ને આરતી થી કઈ તો આનંદ નો વિસ્તાર ન થાય, શબ્દ છે મજા આવ્યો, ખબર છે. ફક્ત એનું વ્યવહાર ભક્તિ કરનારનું લક્ષ તો દરે ઉપર છે, એથી એને આનંદનો વિસ્તાર તેથી થાય છે. એમાં વિકલ્પ છે એને આરોપ દઈને એમ કહેવામાં આવે છે. કેમ કે અશુભ પરિણામ વખતે આનંદનું મંદપણું છે, શુભ વખતે વિશેષ છે, શુદ્ધ વખતે વિશેષ છે. હા હા, સમજાણું કાય. એનો આનંદ ગુણ છે ને, અને ગુણ છે એ પ્રતીતમાં લીધો. હા હા હા, એટલે પર્યાયમાં આનંદનો અંશ આવ્યો, પણ અશુભ છે ભાવ ત્યારે આનંદનો અંશ અલ્પ વિદાય, શુભ વખતે એનાથી થોડો વિશેષ, શુદ્ધ વખતે વિશેષ. એવો જ એ ગુણનો અને રાગની મંદતા તીવ્રતાની હરિયાવો સમજ છે. આય કે છે કે જેટલી પર્યાય એક દ્રવ્યની એક ગુણની અનંતી છે, એ પર્યાયથી અનંત ગુણા, એ પર્યાય ને અનંતમય ભાગે દ્રવ છે. શું કીધું? બધા દ્રવ એ પર્યાય ને અનંતમય ભાગે છે, અને દ્રવથી અનંત ગુણ એની એક સમયની પર્યાય છે. જેટલા દ્રવ છે એનાથી અનંત ગુણી એક દ્રવ્યની પર્યાય છે. હા હા, શું દ્રવનું પેટ ઊંડું ગંભીર એ બધું હા મિલું આ બધું આ કરો આ કરો આ કરો. હા હા, આ તો નિર્વિકલ્પ થવાની રીત છે. આ સ્વભાવ, પરમાણુ નો સ્વભાવ, એક સમય આમ જાય તો ભાગ ન પડે. ક્ષેત્રના એક પ્રદેશમાં અનંત પરમાણુ રહે છતાં ભાગ ન પડે. હા હા, પરમાણુ એક કદ જેટલામાં અનંત પરમાણુનો ખંડ થાય છતાંય દ્રવ્યનો ભાગ ન પડે. ઓલા પ્રદેશનો ભાગ ન પડે, ઓલો કાળનો ભાગ ન પડે, ઓલો દ્રવ્યનો ભાગ ન પડે. હા હા, સમજાણું કાય. એમ એક સમયની પર્યાયમાં અનંતું અનંતું જણાય છતાં સમયના ભાગ ન પડે, પર્યાયના પર્યાય બીજો છે એમ ન થાય. હા હા, સમજાણું કાય. જો આ બીજી રીતે આવ્યું એ બિપિન ભાઈ, એક 39. હા એ તો જે આવે એ પ્રમાણ આવે ને, એક પરમાણુ જેટલા કદમાં અનંત પરમાણુ નો ઉગા થાય છતાં પરમાણુ નો અંશ અનંતમો થયો એમ નથી. હા હા, એક પ્રદેશમાં અનંતા રજગણો સમાય માટે એક પ્રદેશનો અનંતમો ભાગ થયો, એક પરમાણુ રહ્યો એનો એક પ્રદેશ અંશ, બીજો રહ્યો એનો અનંતમો ભાગ થયો એમ કરી અનંત એ પ્રદેશ અખંડ છે, સમય અખંડ છે, પરમાણુ અખંડ છે, અનંત કદ થાય છે એના કદે એમ એક સમયની પર્યાય. હા હા હા, અનંત ગુણને કબૂલે એથી એક પર્યાયના અનંત ભાગ પડી ગયા એમ નથી. થોડું થોડું આવ્યું હોય તો રાતે આવતું હતું કઈ, રાતે પોણો કલાક આવ્યું હમણાંનું આવતા આવતા આવે તો થાય ને. હા હા હા, આવો સ્વભાવ હવે કોના એને માન કરવા છું, કોની પાંચ લેવું છું, જ્યાં પીડ્યું છે ત્યાંથી લેતો નથી. હે હા હા, આનંદની ખાણ, આનંદ ગુણની ખાણ પ્રભુ, જ્યાં જેટલો એકાગ્ર થાય ત્યાંથી એટલું મળે એવું છે. બરાબર. બહારમાં એકાગ્ર થાય એટલું ફળ એવું છે. તો પણ ખંડ પરમાણુના અનંત અંશો સિદ્ધ કરતો નથી. જોયું એક પરમાણુના કદ જેટલા અનંત રજકણો આવીને અવગા પામે તો તેથી કઈ પરમાણુનો અનંત અંશ સિદ્ધ કરતો નથી. સમજાય છે ને? કઈ પરમાણુ તો પરમાણુ અખંડ છે, અનંત અંશ. એક પરમાણુના ખંડ કંદ કદ જેટલા અનંત થઈ ગયા એથી પરમાણુનો અનંતમાં ભાગ થઈ ગયો દ્રવ્યનો એમ નથી. કારણ કે પરમાણુ નિરંશ છે, તેમ જયારે એક કાળાનુથી વ્યાપ્ત એક આકાર પ્રદેશના અતિક્રમણના માપ જીવડા એક સમયમાં પરમાણુ વિશે ગતિ પરિણામ લીધી, પરમાણુની ખાસ ગતિ પરિણામ ને લીધી અસંખ્ય સમય ઓળંગે છે આખો લોક. એમ લોકના એક છેડેથી બીજા છેડા સુધી જાય ત્યારે એ પરમાણુ વળી ઓળંગાતા અસંખ્ય કાળાનો સમયના અસંખ્ય અંશો સિદ્ધ કરતા નથી. સમયના અસંખ્ય અંશો એક સમયમાં અસંખ્ય કાળાનું આમ ફરશે, માટે એક સમયમાં અસંખ્યનો ભાગ થયો એમ નથી. અસંખ્ય કાળાનો સમયના અસંખ્ય અંશો અસંખ્ય કાળાઓને સ્પર્શે, માટે એક સમયમાં ના અસંખ્ય અંશો સિદ્ધ કરતા નથી. એક સમયનો અંશ પરિપૂર્ણ છે, એક સમયમાં ચૌદ ધર્મમાં ગયો છે. સમજાણું કઈ ભાઈ? કોઈ વખતે હું ઝીણું આવી જાય તો કઈ ભગવાનની ઈશ્વરની લીલા છે. ભાવાર્થ પરમાણુ ને એક આકાશ પ્રદેશ થી બીજા અનંતર અનંત એટલે બીજો આંતર જ્ઞાન આકાશ પ્રદેશે મંદ ગતિ થી જતા જે ટાઈમ લાગે વખત તેને સમય કહેવામાં આવે. એ સમય કાળ દ્રવ્યનો સૂક્ષ્મ પર્યાય છે. એ સમયમાં એ સમયનું માપ આવ્યું ત્યાં જ કાળ દ્રવ્ય છે. એક પ્રદેશમાં જ કાળ દ્રવ્ય છે એક એમ કે છે. પર્યાય ત્યાં પૂરી મતી થઈ તો જેટલો પર્યાયનો ક્ષેત્ર તેટલું દ્રવ્યનું ક્ષેત્ર. હા હા, સમજાણું કઈ? કાળ દ્રવ્ય નિત્ય છે. પર્યાયનું માપ આવ્યું એક સમય નાનામાં નાના કાળનું માપ આવી ગયું એટલે પર્યાયનું માપ આવ્યું. જેટલા ક્ષેત્રમાં પર્યાયનું માપ આવ્યું એટલા ક્ષેત્રમાં દ્રવ્ય છે. પર્યાયથી મોટું દ્રવ્ય હોય કે નાનું ક્ષેત્રથી એમ હોય ને એવી રીતે સિદ્ધ કરી સ્વભાવ. આવો સ્વભાવ સર્વજ્ઞે જ્ઞાનમાં જોયો છે. એમાં થાય છે એને જેનામાં થાય એની એને ખબર નથી. પરમાણુ ચૌદ ગુણમાં નામ જાય એક સમયમાં તેને ખબર છે. હા, પણ આમ જાય એ એક સમયમાં જાય એના અસંખ્યનું ઓળંગે, પછી સમયનો અસંખ્યનો ભાગ પડી ગયો. એ કઈ કાળનું છે એને લ્યો, બીજાને લ્યો, એમ કરતા એનો એક સમયનો અસંખ્યનો ભાગ બીજો અસંખ્ય એમ કરીને સમય છે એમ નથી. એવું ગંભીર વસ્તુ કેવું જ્ઞાનનું તત્વ કેવું હશે. કાળ દરમિયાન સમય ઉત્પન્ન થાય અને નષ્ટ થાય છે. જેમ આકાશ પ્રદેશ આકાશ દરમિયાનનો નાનામાં નાનો અંશ છે, આકાશ પ્રદેશ નાનામાં નાનો અંશ છે તેના ભાગ પડતા નથી, તેમ સમય કાળ દરમિયાનનો નાનામાં નાનો નિર્ણય પર્યાય છે તેના ભાગ પડતા નથી. એક સમયમાં આમ જો હોય માટે ભાગ પડી જાય છે, એમ નથી. હા, એ તો ગતિની વિશેષતાને કારણે એક સમય છે. કારણો અસંગને આવ્યો માટે અસંગ સમય અથવા એક સમયનો અસંગમાં ભાગ પડી જાય. એક પ્રદેશથી બીજે પ્રદેશ જતા એક સમયનો અસંગમાં ભાગ, બીજે પ્રદેશમાં જતા અસંગમાં ભાગ, એમ કરીને અસંગ સમયના અસંગ ભાગ એમ પડતા નથી. એક સમય જતા, હા હા, સર્વજ્ઞ ભગવાન નું પતો જીણું બહુ ભાઈ જીનેશ્વર પરમેશ્વર વાળામાં પીડ્યા પણ એની ખબર ન મળે, અને એમને જૈન છે એ માને. જો સમયના ભાગ પડે તો પરમાણુ વળી એક સમયમાં ઉળંગાતો આકાશ પડે છે ને, એક ઉળંગા તો આકાશ, તેના પણ તેટલા જ ભાગ પડતા પડવા જોઈએ. એક એક પ્રદેશમાં એ ભાગ પડતો નથી, પ્રદેશ અખંડ છે. આકાશ પ્રદેશ તો નિરમ છે, તેથી સમય પણ નિરમ છે. એક પ્રદેશને બીજે પ્રદેશમાં ઉળંગતા પ્રદેશના ભાગ પડતા નથી, એમ એક સમયમાં આમ ઉળંગતા સમયના ભાગ પડતા નથી. અહીં પ્રશ્ન થાય છે, જ્યારે પુદ્ગળ પરમાણુ શીઘ્ર ગતિ વળી એક સમયમાં લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય, ત્યારે તે 14 રાજ્યો સુધી આકાશ પ્રદેશમાં શ્રેણીબંધ જેટલા કાલાણુઓ તે સર્વને સ્પર્શે છે, માટે અસંખ્ય કાલાણુઓને સ્પર્શતો હોવાથી સમયના અસંખ્ય અંશો પડવા જોઈએ. ઘરે થાય એવો જ એનો સ્વભાવ છે. એક સમયમાં સીધ કીધા ને, ઓહો, સીધપણું તો અહીં ઉત્પન્ન થયું અને આમ જરી ગયું અને રહ્યું ત્યાં બધો સમય એક. હા હા, કાળના ત્રણ ભાગ ન પડ્યા ત્યાં, ત્યાં ઉત્પન્ન થયાનો એક સમયનો બીજો અંશ, વચમાં નામ ગયો એ બીજો અંશ, એક વસ્તુ તો જોઈ. એને જાણનારું જ્ઞાન છે, એની વાત છે. હા, જે સ્વરૂપનું જ્ઞાન થયું એ જ્ઞાન આ બધા જ્ઞાનને બરાબર જાણી શકે છે. સમજાણું કઈ? અનંત ગુણનું કામ કેટલા ક્ષેત્રના અંશનો અંત નહીં, કાળના ભાગનો અંત નહીં, ગુણની સંખ્યાનો અંત નહીં. એવા અનંત ગુણનું એક રૂપ એને અંતર્મુખ પકડતા પર્યાયમાં અનંત ગુણો સામર્થ્ય પ્રગટ થાય છે. સંકેતમાં જ્ઞાનમાં સાધ્યતા પ્રભુતા અનંતી પ્રગટ થાય છે. એવા આત્માનું દર્શન સમ્યક, એવા આત્માનું જ્ઞાન સમ્યક, એની શું કિંમત છે? એની શું જ્ઞાતન ઓછું અલૌકિક ઓછું છે? દ્રવ્યને પકડનાર જ્ઞાનનું માધ્યમ છે, દ્રવ્યનું તો માધ્યમ છે, પણ જાણ્યું કોને? પર્યાય સિદ્ધ કર્યો ને. હું અખંડ અભેદ છું, એ કોણ નિર્ણય કરે છે? ધ્રુવ નિર્ણય કરે છે. હું શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ શું ધામ કોણ પણ જાણે, પર્યાય જાણે છે. હું આ શુદ્ધ છું, હું આ બુદ્ધ છું, હું આ અખંડ છું, લે ઓછી તો પર્યાય છે, પણ એ પર્યાયનું ધ્યેય છે તે હું છું. પરિણામ પરિણામીને પકડે છે એથી પરિણામનું માતમ છે. માતમ તો પરિણામ કરે છે ને, દ્રવ્ય માતમ કરે છે. અલૌકિક માતમ છે. જેવી રીતે અનંત પરમાણુઓનો કોઈ ખંડ આકાશના એક પ્રદેશમાં સમાઈ જઈને કદમાં એક પરમાણુ જેવડો હોય છે, તે પરમાણુના ખાસ પ્રકારના અવગાહ પરિણામને લીધે છે. પરમાણુમાં એવી જ ખાસ પ્રકારની અવગાહ પરિણામની શક્તિ છે, તેને લીધે આમ બને છે. એથી છે ને નીચે આકાશમાં પણ અવગાહ હેતુ ગુણને તેની એવી શક્તિ છે, તેનો એક પ્રદેશ પણ અનંત પરમાણુને અવકાશ દે. હા હા, આકાશનો એક પ્રદેશ જેટલા ખંડો છે સૂક્ષ્મ થઈને આવે અવગાહ. કાળનો એક સમય અનંત દ્રવ્યને વર્તમાનમાં નિમિત્ત થાય એટલી તાકાત છે. પરમાણુનો એક સમય 14 બ્રહ્માંડમાં ક્ષેત્રાંતર થાય અને એક સમયમાં અનંત ગુણી કાળીલાતી આદિ પર્યાયપણે પરણમે એવો એનો સ્વભાવ છે. એમ ભગવાન આત્માનો સ્વભાવ એક સમયમાં ત્રણકાળ ત્રણ લોક અનંતા ગુણો જે છે જેની સંખ્યા નથી, એવા એવા અસંખ્ય દ્રવ્ય અને એવા એવા અનંતા ગુણો અને એવા અનંત ગુણની અનંતી પર્યાય એક સમયમાં જાણી શકે એને અડ્યા વિના સ્પર્શા વિના એવી સમ્યક પર્યાયની તાકાત છે. સમજાણું કાંઈ ભાષા તો હાજી છે, કઈ બોલ્યું એ છોડું હોય, ભાષા તો કઈ એવી બહુ જૂની નથી. હે વાત જીણી છે, ભાવ જણા ભાવ તો જણાય છે. હા, એક જીવની અનંતી પર્યાય કાળથી અનંત ગુણ છે. ત્રણકાળના સમયથી એક દ્રવ્યની ગુણની અનંતી પર્યાય એ કાળથી અનંત ગુણ છે અને પર્યાયથી અનંતને ભાગે ત્રણકાળ છે. પર્યાયની સંખ્યા કરતા ત્યારે આ પ્રશ્ન ઉઠ્યો ને કે એક નિર્ગુણના જીવ ત્રણકાળના સિદ્ધથી સિદ્ધ એ નિર્ગુણના શરીરથી અંશ માત્ર છે, એ તો વર્તમાનની અપેક્ષા કઠિન છે. એ આમ ત્રણકાળને ગણો તો સિદ્ધથી કાળ અસંગ ગણો છે. શું કહ્યું? જેમ વર્તમાન કાળ સુધી સિદ્ધ થયા તો કાળ કેટલો ગયો સિદ્ધ કરતા અસંગ ગણો? કેમ કે 6 માસ 8 સમયમાં 6 અને 8 સિદ્ધ થાય, 6 અને 8 સંખ્યા કરતા 6 માસની સંખ્યા સમયની અસંગ ગણી છે. શું કીધું? કાળની સંખ્યા ભૂતકાળની, સમયની સીઝની સંખ્યા કરતા અસંખ્યુણી છે. સીઝની સંખ્યા કરતા કાળની સમયની સંખ્યા ભૂતકાળની અસંગુણી છે. એથી અનંત ગુણી તો એક દ્રવ્યના ગુણની એક સમયની પર્યાય છે. એવી એવી પર્યાય અનંતા દ્રવ્યની, પણ એ દ્રવ્ય કેટલા કે જે અનંતી પર્યાય છે અને અનંતમય ભાગે દ્રવ્ય છે, અને એ દ્રવ્યના ગુણો જે છે એની પર્યાય આનાથી અસંખ્ય ભાગે દ્રવ્ય હતા ને, પણ ગુણ તો ઘણા છે, એવી એવી પર્યાય પણ અસંખ્ય ગુણી થઈ ગઈ. એકની પર્યાય એવી અસંખ્ય દ્રવ્યની એટલે અસંખ્ય ગુણી થઈ ગઈ, અને એ પર્યાય પણ કાળને કાળથી અંધગુણી થઈ. એક દ્રવ્યના ગુણની પર્યાય કાળથી અંધગુણી, એવી અસંખ્ય દ્રવ્યની ગુણ પર્યાય કાળથી અંધગુણ થઈ. આ શું ભગવાનનું દ્રવ્ય! એક સમયમાં અસંખ્યકાળમાં ઓળંગી લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય તે પરમાણુના ખાસ પ્રકારના ગતિ પરિણામને લીધે, એની ગતિની વિશેષતાની શક્તિને લીધે છે, જેથી કાળના ભાગ પડી જાય ત્યાં એમ નથી. પરમાણુમાં એવી જ કોઈ વિશેષ પ્રકારની ગતિ પરિણામની શક્તિ છે, તેને લીધે આમ બને છે, તેથી કંઈ સમયના અસંખ્ય અંશ પટલા નથી. ફરી વાર આવ્યું વિતભાઈ, આવ્યું તો બોલી રાતની ચર્ચાને કારણે, નહી તો નહોતું લેવું. સમજાણું કાંઈ? હા, અનંત ગુણો વિતરાગ ભાવથી ભરેલા છે. વિતરાગ ભાવની પર્યાય એ જ જણાવ્યું છે. કેમ કે આત્માનો જીન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ ગુણ છે, તો અનંત ગુણો વિતરાગ સ્વભાવી થઈ ગયા. ભલે સંખ્યાની હજ વિનાના ગુણો હોય, ઓહો, ક્ષેત્રનો હજ નથી, કાળની હજ નથી, એને જ્ઞાન જાણી જાય છે, તો ભાવની હજ નથી એને પણ જ્ઞાનની પર્યાય જાણી જાય છે. એ પર્યાયની કેટલી તાકાત છે! હા, સ્થિરતા કરવી છે તો અનુદગુણી તાકાત છે સ્થિરતાની, પણ એ શ્રદ્ધા ગુણ જ્ઞાનની પર્યાયની આટલી તાકાત છે. હે, એની આટલું તાકાત છે સ્થિરતાનું પુરુષાર્થથી અનુદગુણો. મેં તો પર્યાયના પુરુષાર્થની અપેક્ષા વાત, પણ પર્યાય જે દ્રવ્યને લક્ષમાં લીધું એનું તો આટલું સામર્થ છે, જેની દ્રષ્ટિમાં મુખ્યતા દ્રવ્ય વર્તે છે. એક 39 થઈ, પરમાણુ સમય પ્રદેશ અને પર્યાય બધા અખંડ છે. પરમાણુ દ્રવ્ય તરીકે, પ્રદેશ ક્ષેત્ર તરીકે, સમય કાળ તરીકે, પર્યાય એક સમયની અવસ્થા તરીકે. હા, ભગવાનનું શાસન બધું હમાઈ ગયું, કેટલું હમાઈ ગયું ને. આપણે પોતાના દ્રવ્ય લો તો દ્રવ્ય નિર્વિકલ્પ છે, ક્ષેત્ર લો તો સંપદેશી છે, કાળ લો તો અનંતી પર્યાય નો કાળ છે, ગુણ લો તો અનંત ગુણ છે, દ્રવ્ય લો તો નિર્વિકલ્પ વસ્તુ છે, ક્ષેત્ર લો તો સંપદેશી છે, કાળ લો તો અનંતી પર્યાય છે, ભાવ લો તો અનંત ગુણ છે. હા, એક સમયમાં બધાને પકડે છે. નિર્વિકલ્પ દ્રવ્યને, અસંગ પ્રદેશને, અનંત ભાવને, અનંતી પર્યાયને, પણ એક સમયની પર્યાય પોતે એને પણ માને, પોતાને માને, આને માને. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહીં. લોકો ક્યાં ત્યાં માથા પડે. આ તો વસ્તુ સ્થિતિ આવી છે તો હવે આ લોકો ક્યાં ત્યાં ભટકે છે. અહીં છે ને અહીં. અરે બાપા ક્યાંય છે ને ભાઈ. આ વાતની ગંધ જ્ઞાનેશ્વર દેવ શિવાય. આવો ગંભીર સ્વભાવ. હા, એનું માપ જેને કરી નાખ્યું, પ્રમાણ કરી નાખ્યું ને, વિનેયનું વિનેયનું જ્ઞાન થઈ ગયું. પ્રમાણ એ પ્રમાણથી પ્રમાણ છે.
હા,
હું પોણો કલાક થયો આ ઘડી નહીં. રામીભાઈ કેટલી વાર કેસ કે પોણો કલાક થઈ ચાવી દો બાકી. હા, એમાં તો વિશેષતા તો એ એક સમયની પર્યાયમાં અનંત પર્યાય જાણે, અનંત ગુણ જાણે, છતાં પર્યાયના અનંત ભાગ નહીં. એવી ભાગ પ્રતિ કે સામર્થ્યની શક્તિ વિશે ભલે હો, પણ પર્યાય બે નહીં. હા હા હા, ઇંગ્લિશના બે ભાગ પડે નહીં, સમયના બે ભાગ પડે નહીં, પર્યાયના બે ભાગ પડે નહીં. હા હા, એવી જે પર્યાય એ જીવના સ્વરૂપને પકડી શકે. રાગની પર્યાય ચાહે તો ભગવાનની ભક્તિ હો એને પકડી શકે, કારણ કે રાગ અચેતન છે. હા હા, વ્યવહાર અચેતન છે, એ નિશ્ચય ચેતનને કેમ પકડે, કેમ જાણે. હા હા, રાગ વ્યવહારથી નીચે જણાય એ બહુ ગડબડી મોટી ગણી છે. એનો ભગવાનનો પર્યાય જે સામર્થ્યવાળો તેને પકડે અને જાણી શકે. હા, એ પણ પર્યાયમાં ઉભા રહીને નહીં, કારણ કે જેનું માચમ છે એ વસ્તુ છે એમાં દ્રષ્ટિ રહે, એને તાપે ત્યારે પડી એનું માચમ થાય. હા હા, સમજાણું કાંઈ. હવે 40 આ પ્રશ્ન તો અહીં થયું છું વધારે, કે ત્રણ કાળના સિદ્ધ કરતા સિદ્ધના જીવોની સંખ્યા નિગુણને અનંતને ભાગે છે. ઓછું કીધું ને એમ, પણ એનો અર્થ આમ જો માફ કરવા જાય ત્રણ કાળ તો જયારે જયારે સિદ્ધ થશે એ સિદ્ધની સંખ્યા કરતા કાળ તો અસંગણો છે. એ રીતે ત્રણ કાળને મેળવા જાય જ નહીં મળે, કારણ કે સિદ્ધની સંખ્યા કરતા કાળ અસંગણો અને જીવની સંખ્યા કાળ કરતા અંધગુણી મેળ જીતે ખાચી. એ ચેતનજી શબ્દ પડ્યો છે નિગુણનો આખા ગયોમાં બોલાયો છું ને આપને, એ તો પેલું કહેવાય કે વધે ન સીધ અનંતતા ઘટે ન રાશ નિરોધ રહેશે કે રહે જીન વચન વિરોધ વિરોધ. ઓહો, એ શ્લોક ઉપર શ્લોક છે, આ શ્લોક છે એના ઉપર એ શ્લોક છે. એક નિગોદ શરીર મેં જીવ અનંત અપાર, ધરે જન્મ સબ એકઠે મરહી એક ઈ વાર, મરણ અઢાર વાર કર જન્મ અઢાર બેવ, એક શ્વાસ ઉશ્વાસ મેં નિગોદ કી ટેવ. એક નિગોદ શરીર મેં એતે જીવ વખાણ, તિન કાલ કે સિદ્ધ સમ એક અંશ પરમાણ, બઢે ન સિદ્ધ અનંતતા ઘટે ન રાશ નિગોદ. એમાં વધે તો અનંતમાં અનંતમાં ભાગનો એને શું કેમ કે છે, અને ઘટે તો અનંતમાં અનંતમાં ભાગનો એ ઘટે બધે શું, અનંત તો થોકડો પીડ્યો મોટો. ઘટે ન સીધ અનંતતા ઘટે ન રાશ નિગોદ, જૈસે કહેતે સરૈયે જિન વચન વિનોદ, તાતે વાત નિગોદ કી કહે કહાલો કોઈ, સાધારણ પ્રકૃતિ ઉદય જી નિગોદિયા હોય. જો સાધારણ પ્રકૃતિ કહું વર્ણી ચૌદ સુખાત, બાકી ચૌદ જે રહે છે વર્ણ સમજી ગ્રસ્તું આવું કામ કરી ગયા છે. સનાતન સચ હતું તો સિતમર હતા, મળી ગયું આ શણગારી હતા પણ સચ મળી ગયું. પછી થઈ પરંપરા જે સર્વજ્ઞ હતી હાથ લાગી ગઈ. હવે આકાશના પ્રદેશનું રક્ષણ સૂત્ર દ્વારા કહે છે, પોતે કુન કુન આચાર્ય એનો તો આધાર આપ્યો હતો તેનો. એકસો આડત્રીમાં કહ્યું હતું ને, 137 ગાથામાં કહ્યું હતું ભગવાન કુનકુંચાને પોતે જ એક સૂત્ર દ્વારા કહેશે. 137 કહ્યું હતું, 137 ગાથામાં કહ્યું હતું છે ટીકા. ભગવાન કુનકુંચા દેવ પોતે 140 સૂત્ર કહેશે. આકાશના પ્રદેશ રક્ષણ એકાણું વ્યાપ્ત છે, એક પરમાણુથી વ્યાપ્ત તે પ્રદેશનું રક્ષણ. અહીંયા સૂત્રમાં ગાથામાં જે રીતે આકાશના પ્રદેશો છે તે જ રીતે બાકીના દરેક પ્રદેશ છે, એમ પ્રદેશના રક્ષણની એક પ્રકારતા કહેવામાં આવે છે. પ્રદેશની એક બેની લક્ષણતા કરવામાં આવે અને આકાશના પ્રદેશ રક્ષણ 140 છે. એ આઈ માર્ગ એક હાડપણ છે. આગાશ અણુ નિમિઠમ આગાશ પદે શણયા ભણિદમ સવે સિંહ અણુણ સકદી સંગ દે ભેદુ અવગાસમ. આકાશ જે અણુ વ્યાપ આબ પ્રદેશ સંજ્ઞા તે હને, તે એક સૌ પરમાણુને અવકાશ દાન સમર્થ છે. આ હા સંતો શાસ્ત્ર રચનામાં નિમિત્ત વિકલ્પ થયો, વિકલ્પ નિમિત્તે તો વિકલ્પ નહીં કરતા નથી, નિમિત્ત કરતા વિકલ્પ નહીં, નિમિત્ત તરીકે પર્યાયના કરતા વખતે વિકલ્પનો કરતા હોય એ નિમિત્ત કરતા એને કહેવાય. નિમિત્ત કરતા નહીં, નિમિત્ત કરો છે ને બંધ અધિકાર ને આમ નિમિત્ત છીએ ભક્ત, નિમિત્ત કરતા નહીં. હા જય સનાતન ટીકા છે, બીજાના સુખ દુઃખ થાય છે એમના નિમિત્ત અને નિમિત્ત માટે, નિમિત્ત કરતા તરીકે નહીં વિજ્ઞાન છે. હા હા બીજી ચીજ છે તો એનું જ્ઞાન કરવા માટે જ્ઞાન છે. ટીકા વિતરાગ માર્ગમાં ઘણું સમજવાનું છે એમ તો માચન થાય ને, હે એમ થોડી ઘણી વાતે કરીને સમજી જ્ઞાન થઈ ગયો. આ તો સર્વજ્ઞ પરમેશ્વર છે બાપુ, થોડા જ્ઞાનમાં કઈ જાણપણું થાય છે એમ થઈ જાય. ઓહો હવે તો એમ મોટા થઈ ગયા, પંડિત થઈ ગયા ને. એ જીવ પંડિત ને મૂર્ખ બે નથી. એનો પર્યાય ની વાત છે. 14 ગુણસ્થાન જીવ ક્યાં છે? હા હા, એની મોસમ આવી છે. આત્માને પ્રાપ્ત કરવાની તો આ મનુષ્યનો અવતાર મોસમ છે. એ મોસમમાં તો જેટલું ઝૂકાય એટલું ઝૂકવું જોઈએ. હે સારી, આકાશનો એક પરમાણુથી વ્યાપ્ત અંશ આકાશના પ્રદેશને સિદ્ધ કરે છે. આકાશનો એક પરમાણુથી વ્યાપ્ત અંશ જે આકાશ પ્રદેશ છે, એ આકાશનો એક ભાગ અંશ છે. અને તે એક આકાશ પ્રદેશ પણ બાકીના 5 દ્રવ્યોના પ્રદેશોને તથા પરમ સૂક્ષ્મતા રૂપે પ્રણમેલા અનંત પરમાણુના ખંડોને સૂળને તો ન આવી શકે, પણ સૂક્ષ્મ રૂપે પ્રણમેલો હોય એને અવકાશ દેવાને સમર્થ છે. હા હા, આકાશનો એક પ્રદેશ અનંત બાકીના પ્રદેશોને સાંદ્રિયોના અને સૂક્ષ્મપણે પ્રણમેલા અનંત અવકાશ દેવાનો સમર્થ છે. એની સમર્થા એના છે, એને ખબર એને ક્યાં છે? જ્ઞાનને ખબર છે કે પ્રદેશ એક અનંત પરમાણુને અવકાશ દે અને સૂક્ષ્મ પરિણમત ખંડ હોય એ પણ એક જ પ્રદેશમાં એટલી તાકાત છે. એ તાકાતને જાણવાનું જ્ઞાન છે. એ તાકાત આકાશના પ્રદેશની તાકાતને આકાશના પ્રદેશની ખબર નથી. હા હા, સમજાણું કાંઈ ત્યાં માચમ છે જ્ઞાનની પર્યાયનું. એક પ્રદેશમાં અનંત પરમાણુ આવે અને સૂક્ષ્મ ખંડ અનંત અનંતના ખંડ પણ પ્રણમેલા અનંત આવે તો એક પ્રદેશમાં તાકાત છે. જેની પર્યાય એક પર્યાય એક સમયની આકાશ દ્રવ્યને ગુણ તો ભિન્ન છે, અવગાહની એક સમયની પર્યાયમાં આટલી તાકાત છે. હા હા, એમ ભગવાન આત્માના એક પર્યાયની એટલી તાકાત છે. ત્રણકાળ ત્રણલોકથી અનંત ગુણ હોય તો જાણી શકે, એના ગુણદ્રવ્યની વાત નહીં, એની તો વાત શું કરવી. એવડો આત્મા એને બહેની પ્રભુ તરીકે રહે અને બીજાને મોટું આપે એ પોતાને હીણો કરી નાખે છે. સમજાણું કઈ? આકાશ અવિભાગ અખંડ એક દ્રવ્ય હોવા છતાં આકાશમાં કઈ દ્રવ્યના ભાગ નથી. અવિભાગ અખંડ, અવિભાગ એટલે ભાગ પડ્યા વિનાનો અખંડ એક દ્રવ્ય હોવા છતાં જેમાં પ્રદેશો રૂપ અનુકલ્પના થઈ શકે છે. વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે એક અખંડ છે, પણ એના પ્રદેશ તરીકે આની કલ્પના. કારણ કે જો એમ ન હોય તો સર્વ પરમાણુને અવકાશ દેવાનું બને નહીં. જાણું, દ્રવ એક જ પ્રદેશ અનંત પરમાણુને આપે છે તો એની પ્રદેશ કલ્પના થઈ શકે છે. આખા આકાશમાં અનંત રહે છે એમ નહીં, એક પ્રદેશમાં અનંત પરમાણુ અખંડ રહે છે. માટે તે અખંડ દ્રવ્યનો એક મૂળ પણ સિદ્ધ થાય વિશેષ કેશ.
ગુરુદેવ